यह नियमसार नामक जो परमागम है उसके हम पृष्ठ क्रमांक 21 पर आए हैं। ये हमने कल देखा था कि शुद्ध स्वभाव में जो एकत्व हो वही शुद्ध रत्नत्रय है और उसी को शुद्ध रत्नत्रय कहने में आया है। पण आमा व्यवहार ना भेदोनु वर्णन पन छे व्यवहार निमित्त छे ने पन ए व्यवहार द्वारा समझावो तो छे अखंड अभेद एकाकार आत्मा। यहां ये कहते हैं कि जो व्यवहार नए होता है वह निश्चय को ही प्रकट करता है, निश्चय को ही बतलाने वाला रहता है। व्यवहार बिना समझावो शीरते जो ज्ञान ना पांच भेद छे एवा भेद पाड़वा ए व्यवहार छे। तो ज्ञान तो है तो एक ही लेकिन ज्ञान के पांच भेद बनाए तो वह भेद किया तो वह व्यवहार से उपचार से भेद है, ऐसा समझ में आए। क्या समय सारमा गाथा 204 मा कहूं छे के भेद अभेद ने अभिनंदे छे। अभिनंदे छे ने भेद अभेद ने बतावे छे। केवल ज्ञान स्वभावी आत्माना आश्रय प्रकटेली निर्मल पर्याय के जे वदती जाए छे ते अभेद पनाने सिद्ध करे छे। अभेद ने अभिनंदे छे, भेद ने प्रसिद्ध करती नथी। भले निर्मल पर्याय वृद्धिंगत थाय छे पण ते अभेद ने प्रसिद्ध करे छे, एकत्व ने सिद्ध करे छे। आवू झीणू छे बापू, भेद रूप व्यवहार पण निश्चय अभेद ने समझावा माटे छे, समझाणो काई। यहां यही बता रहे कि ये जो व्यवहार से जो बात बताई जा रही है वो व्यवहार से तो निश्चय की ही बात समझाई जाती है और इसलिए कहा है कि भेद पण अभेद ने अभिनंदे छे, यानी वो उनका ही अभिनंदन करते हैं, उनको ही प्रसिद्ध करता है, उसको ही प्रकट करता है। हा हा, आई कहे छे केवड़ियो ने श्रुत केवड़ीए कहेलू छे शू के नियम सार अर्थात शुद्ध रत्नत्रय नु स्वरूप। शू कीधु? आज शुद्ध रत्नत्रय नु जे स्वरूप छे ते कोने कहू छे? तो कहे छे के केवड़ियो ने श्रुत केवड़ीए कहेलू छे निज शुद्ध परमानंद स्वरूप ना श्रद्धा ज्ञान रमणता ए शुद्ध रत्नत्रय छे। आ शुद्ध रत्नत्रय आत्मानी आत्मरूप निर्मल पर्याय छे। लियो આ કેવડીઓ અને શુદ્ધ કેવડીઓએ કહેલી વાત છે. રાત્રે કહ્યું હતું ને કે જૈન શાસન તે વિતરાગી પર્યાય છે, એ દ્રવ્ય ગુણ નથી. જૈન શાસન કહો, જૈન ધર્મ કહો, એ ક્યાં હૈ? કે જે પર્યાય હૈ. તો કિસકી પર્યાય હૈ? તો કહેતે હૈ જીવ દ્રવ્ય કી પર્યાય. વિતરાગતા જો હૈ ને, તો વિતરાગતા કાહે કી પર્યાય હોગી? ચારિત્ર ગુણ કી પર્યાય હો. તો દ્રવ્ય પણ નથી અને ગુણ પણ નથી. એ તો એ છે તો પર્યાય. નિર્મળ રત્નત્રય કહો, શુદ્ધોપયોગ પરિણામ કહો, એ પર્યાય છે. તે જીન શાસન છે ત્યાં એ શુદ્ધોપયોગ અભેદથી જાણે છે. તો એમ જાણે છે કે હું જ્ઞાયક દ્રવ્ય છું. જાણનારી તો પર્યાય છે. દ્રવ્યને એટલે નિષ્ક્રિયને ક્યાં જાણવું છે? અભી દેખો યહાં ઇન્હોને ભેદ કર દિયા. ક્યા કહેતે હૈ? દ્રવ્ય તો અપરિણમનશીલ હૈ, વો ક્યા જાને? જાણને વાલી તો પર્યાય હૈ. તો જાણતી કિસકો હૈ? દ્રવ્ય કો. છતાં શુદ્ધ રત્નત્રયની પર્યાય એમ જાણે ધ્યાવે કે આ વસ્તુ હું જ્ઞાયક છું. ભાઈ, આ જીની પણ અંતરની અલૌકિક વાત છે. અહો, આવા શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કેવળીને શુદ્ધ કેવળી ભગવંતોએ કહ્યું છે. સમજાણો કાંઈ? હવે એ કેવળીઓ અને શુદ્ધ કેવળીઓ કોણ છે? તો કહે છે, કેવળીઓ તે સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા. જોયું? આનો અર્થ એ થયો કે નીચેના ગુણસ્થાનોમાં પણ થોડું પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. કહાં સે કહાં બાત નિકાલી, દેખા દેખો ક્યા કહે રહે હૈ. પહેલે મેં પહેલે તો હમને જબ જ્ઞાન કે ભેદ દેખે તો ઉસમેં પાંચ ભેદ દેખે, મતિ શ્રુત અવધિ મન પર્યાય ઓર કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાન જીને હોતા હૈ વે તો પ્રત્યક્ષ સકલ પ્રત્યક્ષ જ્ઞાન સે જાણે. અબ કહેતે હૈ જો અવધિ જ્ઞાન હૈ ઓર જો મન પર્યાય જ્ઞાન હૈ ઉસસે આત્મા કા તો જાણને મેં નહીં આયેગા. તો અભી કોણ સા રહા? તો કહેતે હૈ મતિ શ્રુત જ્ઞાન રહા. ये कोई भी जो सर्वज्ञ है, नहीं छद्मस्त है ऐसे जीव, वह तो आत्मा को जानेंगे तो मति श्रुत ज्ञान से ही जानेंगे. तो शास्त्र में तो उसको परोक्ष ज्ञान का है. लेकिन यहां क्या कैसी दलील की है? यहां ऐसा कहते हैं, देखो पहली लाइन, केवड़ियो तो सकल प्रत्यक्ष ज्ञान ना धरनारा. जो यूं आनो अर्थ ये थयो के नीचेना गुणस्थानों में पन થોડું પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. થોડું પ્રત્યક્ષ જ્ઞાન એટલે કબ? કે જબ વો આત્મા કા અનુભવ કર રહે હૈ તબ વો તો વહાં ઇન્દ્રિય આદિ કોઈ મન નિમિત્ત હૈ નહીં, ઉસકે માધ્યમ ભી નહીં હૈ. તો જાને જો જાને વો ઇન્દ્રિયાતીત મનાતીત એસા વો જાને તો કહેતે વો થોડા સા જાનતે, સકલ નહીં જાનતે. મતિ શ્રુત જ્ઞાન પણ અનુભવના કાળમાં વેદન અપેક્ષાએ પ્રત્યક્ષ છે. અવધિ જ્ઞાન પણ પરણે જાણવામાં દેશ એટલે અંશે પ્રત્યક્ષ છે અને મરપર્ય જ્ઞાન પણ પરણે જાણવામાં પ્રત્યક્ષ છે. કેમ કે પરની સહાય વિના જાણે છે, પણ એ મનનો એક પ્રકાર છે માટે તેને પરોક્ષપણ કહે છે. મન પરિજ્ઞાન છે ને, તેને એક અપેક્ષા હે પરોક્ષપણ કહે છે ને, એક અપેક્ષા હે પ્રત્યક્ષપણ કહે છે. પૂર્વાર્ધ 701 ગાથામાં, પંચાધ્યાયીમાં 701 ગાથામાં ચારે જ્ઞાનને પરોક્ષ કહ્યા છે. ભગવાન કેવળી સકળ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે. એટલે શું? કે બધુંય ત્રણ કાળ, ત્રણ લોકવર્તી, સમસ્ત દ્રવ્યગુણ પર્યાય આદિ લોકાલોક સહિત બધુંય ભગવાન કેવળીને યુગબદ્ધ પ્રત્યક્ષ થયું છે. આહા હા, આવા સકળ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા ભગવાન કેવળીઓએ આ નિયમસાર કહ્યું છે. અને શ્રુત કેવળીઓ તે સકળ દ્રવ્ય શ્રુતના ધરનારા. જો આમાં સકળ કહ્યું હં, પણ કેવળી સકળ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે. જ્યારે શ્રુત કેવળી સકળ દ્રવ્ય સૂચના ધરનારા છે. મતલબ કે જેટલા શાસ્ત્ર છે તે બધાને તેમને ધારી રાખ્યા છે. ધારી રાખ્યા છે એટલે જ્ઞાન છે, એ બધા શ્રુતનું એમને જ્ઞાન છે, જ્ઞાનમાં છે એમને. આહા હા, એવા કેવળી અને શ્રુત કેવળીએ કહેલું સકળ ભવ્ય સમૂહને હિતકર નિયમસાર નામનું પરમાગમ હું કહું છું. જો આ નિયમસાર શાસ્ત્ર જે કેવળી શ્રુત કેવળીએ કહેલું છે તે હું કહું છું એમ ભગવાન કુંદબંદ આચાર્ય દેવ કહે છે. તેના અર્થ એટલે ટીકા કરનાર શ્રી પદ્મપ્રભ મલધારી દેવ તો આ પહેલા પાંચમા કળશમાં કહી દીધું છે કે ગુણના ધરનારા ગણધરોએ અને પરંપરાના આચાર્યોએ કહેલો જે અર્થો છે તે ટીકામાં કહેવામાં આવશે. અહીં તો મૂળ પાઠ કરનારા ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે આ નિયમસાર પરમાગમ જે ભગવાન કેવડીઓ અને શુદ્ધ કેવડીએ કહેલું છે એને હું કહીશ. પ્રશ્ન, અહીં ઓચ્છામી કહ્યું, ઓચ્છામી હું કહીશ અર્થાત કોઈને માટે હું કહીશ એમ અર્થ છે. જયારે છેલ્લે કહે છે કે મારી ભાવના માટે રચ્યું છે, ભાઈ જરી હેતુ તો બીજાને કહેવાનો છે. જો અહીં કહ્યું છે ને કે સકળ ભવ્ય સમૂહને હિતકર અર્થાત જેટલા મોક્ષની યોગ્યતા વાળા ભવ્ય પ્રાણી છે તેને આ નિયમસાર પરમાગમ હિતકર છે એવો નિમિત્ત વ્યવહાર છે ને માટે એમ કહ્યું છે. બાકી નિશ્ચય તો નિયમસાર નામ શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ હિતરૂપ છે અને એની જ ભાવના આચાર્ય દેવને છે. સમજાણું કાંઈ? એ તો સમજ માં આવ્યા ને, એ તો બહુ આસાન હૈ. આહા હા, સકળ ભવ્ય સમૂહને હિતકર નિયમસાર નામનું પરમાગમ. જુઓ આ પરમાગમ છે, શુદ્ધ મોક્ષ માર્ગને કહેનારું આ કેવળી શુદ્ધ કેવળીએ કહેલું પરમાગમ છે. આહા હા, કુંદકુંદ આચાર્ય કહે છે આવું પરમાગમ વચ્છામી હું કહું છું. આમ એક એક શબ્દનો અર્થ જુદો પાડીને કર્યો. હવે કહે છે આમ વિશિષ્ટ ઇષ્ટ દેવતાના સ્તવન પછી, વિશિષ્ટ એટલે ખાસ વિશેષ અને ઇષ્ટદેવ એટલે પોતાને પ્રિય એવા વિતરાગી પરમાત્મા શ્રી વીર મહાવીર સ્વામીનું સ્તવન કરી સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદ આચાર્ય દેવ ગુરુએ પ્રતિજ્ઞા કરી. ટીકાકાર મુનિરાજ કહે છે આમ સૂત્રકાર અર્થાત સૂત્રણા કરનાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદ આચાર્ય દેવ ગુરુએ પ્રતિજ્ઞા કરી. જુઓ કુંદકુંદ આચાર્ય દેવ ગુરુ એવો શબ્દ છે, દેવ ભી હૈ ગુરુ ભી હૈ. શ્રી પદ્મપ્રભ મલધારી દેવ ઇનકો ભી દેવ કહેને મેં, દેવ એ સંસ્કૃતમાં શ્રી કુંદકુંદ આચાર્ય દેવ ગુરુણા એમ કહ્યું છે. ત્યાં શ્રી કુંદકુંદ આચાર્ય દેવ એ નામ છે ને ગુરુ એ પદવી છે. આહા હા, એવા શ્રી કુંદકુંદ આચાર્ય દેવે આ પ્રતિજ્ઞા કરી કે શ્રી કેવળી શ્રુત કેવળીએ કહેલું નિયમસાર પરમાગમ ભવ્ય જીવોના હિતને માટે હું કહીશ. આ પહેલી ગાથાનું કે જેમાં શ્રી કુંદકુંદ આચાર્ય દેવે માંગણી કર્યું છે તેનો અર્થ થયો. આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું. જુઓ પ્રત્યેક શબ્દનું તાત્પર્ય નામ સારરૂપ ભાવ પ્રગટ કરવામાં આવ્યો. આ ગાથામાં ભણિદમ એમ શબ્દ છે, જ્યારે સમય સારણી છઠ્ઠી ગાથામાં ભણંતી શબ્દ છે. એવમ ભણંતી શુદ્ધમ એમ છે ને, મતલબ કે જે પ્રમત્ત અપ્રમત્ત નથી તેને એક ન્યાયક સ્વરૂપને સેવવાથી તે આત્મા શુદ્ધ છે એમ જણાય અને કહેવાય છે. વહાં પર ભી એસે કહા ના સમયસાર મેં કે મેં, હા હા ના વહી કી બાત હૈ કે વહાં તો એસા કહા થા કે ના મેં પ્રમત્ત હું ના અપ્રમત્ત હું मैं तो एक ज्ञायक भाव हूँ, ऐसी बात वहाँ थी ना, तो वही बात यहाँ पर वही बता रहे हैं कि उसको आत्मा को कैसे, आत्मा को सेवना है कैसे, आत्मा को ग्रहण करना है कि जिसमें प्रमत्तपना भी नहीं और अप्रमत्तपना भी नहीं है, ऐसे इन दोनों पर्याय उनसे रहित ऐसा जो ज्ञायक स्वभाव, ज्ञायक स्वरूप जो आत्मा का है, त्रिकाल स्वभाव, वह मैं हूँ, ये शुद्ध है। एम जणाय केवाय छे, आहा आत्मा शुद्ध शुद्ध छे, एम केवल धारणा करी राखे ए नहीं, पण तेने स्वसंवेदन प्रत्यक्ष जाणवाथी ते शुद्ध छे एम कहेवाय छे। अर्थात पर्यायमां जेने भगवान आत्मा शुद्ध छे एम अंतर्मुख थई जाण्यो छे ते जाणनारने आ शुद्ध छे एम कहेवाय छे। न्यायक भाव प्रमत्त अप्रमत्त नथी एम जे अंतरमां जाणे छे तेने ए शुद्ध छे एम कहेवामां आवे छे। आवी झीणी वात। अभी प्रमत्त क्या और अप्रमत्त क्या, ये समझ में आया क्या किसको? हाँ, प्रमत्त किसको कहते हैं और अप्रमत्त किसको कहते हैं? हाँ हाँ बोलो बोलो। हाँ, और अप्रमत्त यानी? अच्छा, बहुत अच्छा। डॉक्टर साहब आप जानते हैं ना, मैं प्रमत्त हूं ना अप्रमत्त हूं, ऐसा जो कहा है तो उसका अर्थ कैसा लेना, ऐसा मैं पूछ रहा हूं, आपको कुछ मालूम है? देवेंद्र भाई आप बताएंगे? बहुत सुंदर। देखो उन्होंने क्या बताया, पहले तो पर्याय स्वरूप मैं नहीं हूं, ये प्रमत्त जो दशा है, ये प्रमत्त गुणस्थान जो है वो छठा गुणस्थान है, तो छठे गुणस्थान में जीव प्रमादी कहने में आया है, तो पहले गुणस्थान वाला प्रमादी होगा क्या नहीं होगा? तो वहां प्रमत्त जो शब्द लिखा है ना, प्रमत्त गुणस्थान, वो तो अंत्य दीपक है, यानी पहले उसके पहले सारे प्रमाद से सहित है, लेकिन प्रमत्त या प्रमादीपना वह पर्याय में है, यह पर्याय की हालत बताने, दशा बताने वाला है। और आगे कैसा है? अप्रमत्त, वह आदि दीपक है, उसके आगे के सारे गुणस्थान अप्रमत्त 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 ही है। तो ये दोनों पर्यायों से रहित ऐसा जो मैं न्यायक स्वभावी हूं, तो केवल वहां छठा सातवां गुणस्थान से रहित हूं, तो पहला गुणस्थान वाला मैं रॉयल आदमी हूं, ऐसा नहीं चले ख्याल में? तो यहाँ ये जब कहते हैं तो वहां ऐसा लेना कि जो पर्याय जो है वो पर्याय से रहित, पर्याय से रहित यानी वहां बिना पर्याय का द्रव्य है, ऐसा भी नहीं समझना। यहाँ मुख्य और गौण करके बात बताई है, जो त्रिकाली स्वरूप है, जो त्रिकाली स्वरूप, यहाँ तो समय सार जो था ना, वह तो श्रद्धा का यानी दृष्टि का विषय है, उसमें श्रद्धा गुण की मुख्यता से बात बताई है। तो जब हम अपना स्वरूप को देखेंगे या जानेंगे या मानेंगे, तो कैसा स्वरूप मानेंगे? कि जो त्रिकाली एक जैसा है, ऐसा जो स्वरूप होगा उसकी बात वहां पर होगी। और यहाँ प्रवचन सार में ज्ञान प्रधान है, यहाँ द्रव्य गुण पर्याय सब की बात आपको बताएंगे, वहां तो केवल त्रिकाली जो द्रव्य जो है, जो पर्याय है, लेकिन पर्याय को गौण करके वो नहीं है ऐसा कहते हैं। क्या कहा? कभी भी पहले तो द्रव्य कभी पर्याय से रहित हो ही नहीं सकता है, लेकिन पर्याय जो है ना वो नहीं है। क्या कहा? पहले तो उसकी स्थापना की कि पर्याय है, प्रमत्तपना है, अप्रमत्तपना है, पर वो मेरे में नहीं है, उससे रहित ऐसा जो मैं हूं। तो फिर भैया तो तुम्हारा जो आत्मा है तो पर्याय सहित है या पर्याय रहित है? पर्याय सहित है। तो पर्याय सहित है, लेकिन उस पर्याय के तरफ न देखकर उसको गौण करके उड़ा देके, काट छाट के उसको फेंक देके, ऐसा नहीं, उसको गौण करके जो त्रिकाली स्वभाव है उसको जो देखना है वह विषय है समय सार। चल, तो वहां जो कहते हैं कि ये जो पर्याय प्रमत और अप्रमत से रहित ऐसा जो न्यायिक स्वभाव है, वहां कहा ना तो उसको शुद्ध कहा है। कहते हैं पर्यायमा जेने, नीचे से चौथी लाइन है ये पैराग्राफ है ना, पर्यायमा जेने भगवान आत्मा शुद्ध छे एम अंतर्मुख थई जाइनु छे ते जाननार ने आ शुद्ध छे एम कहवाई छे। न्यायक भाव प्रमत्त अप्रमत्त नथी एम जे अंतरमा जाने छे। अभी न्यायक भाव कभी नहीं होगा, त्रिकाली है ना उधर, तो वो जो न्यायक भाव है, द्रव्य स्वभाव है, वो जिस जो उसको जाने तेने ए शुद्ध छे एम केवामा आवे छे, यानी उसको ही शुद्ध कहा जानने वाले को। अबे टीकाकार मुनिराज पहली गाथा पूरी तथा कलश कहे छे ये। हाँ जी सुना ही नहीं देखे, प्रमत्त और अप्रमत्त की बात विशेष जानना चाहते हैं। देखो प्रमत्त यानी क्या है, प्रमादी दशा जो है। अब जो मुनिराज होते हैं वो मुनिराज अपने स्वरूप में लीन रहे तो उनको वह शोभा देता है। अब जब वह शुद्धोपयोग में अधिक काल स्थिर नहीं रहते हैं तब उनको शुद्ध में से वो शुभ परिणामों में आते हैं, तो शुभ परिणामों में उनके 28 मूल गुण पालन करने आदि के परिणाम होते हैं ख्याल में। लेकिन वह उनकी सही मतलब अवस्था नहीं गिनी जाएगी, क्योंकि अभी वहां तक जो पहुंचा है तो उसको तो अपने अंतरंग में गुलाट खाके अंतर में स्थिरता धारण करके क्षपक श्रेणी मान के ऊपर मोक्ष मतलब अनंत दशा तक तो जाना ही चाहिए, तो वैसा नहीं कर पाते हैं तब वह छठे में आते हैं। तो अगर आपको याद होगा तो गुरुदेव बार बार कहते हैं कि ये जो मुनिराज होते हैं वो तो छठे सातवें गुणस्थान में अनेक बार हजारों बार एक अंतर मुहूर्त में हजारों बार छठे से सातवें और छठे से सातवें से छठे ऐसे झूलता हुआ संत ऐसा कहते झूलते हुए मुनिराज। तो वो जो है तो वो छठा गुणस्थान जो है तो वो गुणस्थान उनके लिए शोभादायक नहीं है, क्यों कि वहां स्वरूप में नहीं स्थिरता करते हैं वही उनका प्रमाद है, तो उसको प्रमत्त कहा गया। प्रमत्त का अर्थ प्रमादी। अब जो ऐसे उच्च भूमिका तक पहुंच गए हैं उनके लिए ये शोभादायक नहीं है, तो उनको क्या शोभा देता है, तो अपने स्वरूप में एकाग्र रहना। तो अंतर मुहूर्त तक अगर स्वरूप में एकाग्र हो जाए वह जीव, वह भी छोटा अंतर मुहूर्त है सब, क्योंकि सातवां अंतर मुहूर्त सातवां का जो काल है वह भी अंतर मुहूर्त काल है। सातवां से छोटा आठवां गुणस्थान है वह छोटा काल है, आठवें से नौवां गुणस्थान का काल उससे छोटा है, नौवे से दसवां छोटा है और दसवें से बारहवां छोटा है, ये सारे अंतर मुहूर्त में आ जाते हैं। इसके लिए 48 समय और एक 48 मिनट में एक समय कम वाला अंतर मुहूर्त नहीं लेने का है हाल में। ये सारी जो अवस्था है वो अंतर मुहूर्त यानी बहुत छोटा काल है, उतने तम तक वह जीव अंतरंग में स्थिर होगा। तो सातवें गुणस्थान से ऊपर के गुणस्थानों को अप्रमत्त दशा कही है, क्योंकि स्वरूप में एकाग्रता है ना उनकी। और जो जीव सातवें में यानी सातिशय अप्रमत्त अवस्था जो होती है उसमें श्रेणी मानकर आठवें में क्षपक श्रेणी का आरोहण करेगा तो वह नियम से सर्वज्ञ होके मोक्ष जाएगा उसी भाव में। तो वो सारी ऊपर की जो गुणस्थान है वे सारे अप्रमत्त दशा कहने में आए। तो ये तो दशा पर्याय हालत हुई ना, तो ये तो अभी जब मैं तो अनादि से हूं और ये प्रमत्त अप्रमत्त दशा तो अभी अभी आई है, तो वह मेरा स्वरूप नहीं कि मैं तो वह तो अभी शुरू हुई और खत्म हो जाएगी। जो केवल ज्ञान होगा वह भी एक दफे नहीं था अभी हुआ, अनंत काल तक टिकेगा। लेकिन यह जो संवर की और निर्जरा की जो ड्यूरेबिलिटी है वो सादी शांत है, केवल ज्ञान है वह सादी अनंत काल है और मैं तो अनादि अनंत हूं, तो उतना मैं नहीं हूं यानी ना मैं प्रमत्त हूं ना अप्रमत्त हूं। तो मैं कैसा हूं, तो मैं न्यायक भाव स्वरूप हूं, यानी जो जानने पना जो है वह मेरे से ना प्रमत्त दशा में गया है ना अप्रमत्त दशा में गया है, ऐसा जो न्यायिक भाव है वह मैं हूं, ऐसा यहां कहने में आया था कब? समय सार में। अभी यहां तो नियम सार की बात है और समय सार तो दृष्टि प्रदान ग्रंथ है, यानी श्रद्धा की अपेक्षा से उसमें कथन है, क्योंकि हमें पहले में पहले श्रद्धा किसकी करनी है कि अपने त्रिकाली स्वरूप की, स्वभाव की। और ज्ञान क्या नहीं जाने, ज्ञान तो है तो स्व पर प्रकाशक, वह स्व को भी जाने और पर को भी जाने, तो उसमें ज्ञेय जितने हैं सबको जाने, ऐसा ज्ञान का स्वभाव है। तो यहां अभी तो अपना ज्ञेय प्रज्ञापन चल रहा है ना, पहले में तो शुरुआत में, अभी तो अपनी शुरुआत भी नहीं हुई है, आगे आगे जैसे हम बढ़ेंगे तो बात बताएंगे। हाँ ना, उन्होंने तो मोक्ष मार्ग प्रकाशक का सातवां अधिकार पूरा हाथ से लिखा था, ख्याल में? उनको जो बहुत बढ़िया चीज लगती थी वो खुद के लिए हमेशा लिख के रखते थे, उससे उनमें अधिक उसमें रममाण हो जाते थे। हवे टीकाकार मुनिराज पहली गाथा पूरी तथा कलश कहे छे, ये कलश हमने पढ़ा था, फिर भी अभी पढ़ लेते हैं। ये पेज नंबर 17 पर है, देखो साहब इसी पुस्तक में 17 पर हमने ये पढ़ा था, फिर भी अभी पढ़ लेते हैं।
जयति जगति वीर
शुद्ध भाव समार त्रिभुवन जन पूज्य पूर्ण बोध राज्य नत द्विज समाज प्रास्त जन्म त्रुबीज समवसुति निवास केवल श्रीनिवास। पृष्ठ क्रमांक 23 पर दोबारा हम आते हैं, श्लोक 8 का जो कलश था, कैसे श्लोक कैसे कलश कैसे है? अच्छा श्लोकार्थ ऊपर
श्लोक और कलश एक ही है,
ठीक। आहा हा, जेम ने वंदन करी ने नियमसार केवानी प्रतिज्ञा करी ते वीर भगवान केवा छे, तो कहे छे शुद्ध भाव वडे मारनो एटले कामनो जेमने नाश कर्यो छे, जोयू शुद्ध भाव वडे कामनो नाश कर्यो छे पण पुण्य पाप रूप अशुद्ध भाव वडे नहीं, एम कहे छे। आहा पोते भगवान आत्मा जे त्रिकाल शुद्ध स्वरूप छे तेमा अंतरलीन शुद्धोपयोग वडे अर्थात पुण्य पापना विकल्पनी मलिनता रहित निर्मल एवो स्वभावना आश्रय उत्पन्न एवो जे शुद्धोपयोग शुद्ध भाव छे ते द्वारा जेने मारनो अथवा कामदेवनो अथवा हिंसानो अथवा मरणनो नाश कर्यो छे ते भगवान वीर छे। मतलब के भगवान श्री वीर परमेश्वरे शुद्धोपयोग वडे मरणनो अंत कीधो छे, हिंसानो नाश कर्यो छे अने जे काम विषयनी इच्छा तेनो पण नाश कर्यो छे, आ गुणनु विशेष वर्णन कर्युं छे। एक वात अभी वो श्लोक में जो जो बातें हैं वो उसमें से एक बात उन्होंने बताई। देखो यहां काम का जब काम विषय जब कहते हैं तब यहां तो हमें यही लेना चाहिए कि जो पंचेंद्रिय के जो विषय है उनकी सबकी बात है, केवल स्पर्शन इंद्रिय की बात नहीं है, स्पर्श रस गंध वर्ण और कर्ण जो पांच इंद्रियां हैं स्पर्शन इंद्रिय रसनेन्द्रिय आदि, इनके विषयों से हटकर उनके ऊपर जीत मिलाई है उन्होंने अपने स्वरूप में एकाग्रता के कारण। पहले बताया ना कि शुद्ध भाव वड़े काम नो नाश करे छे, यानी काम कहने से वैसे तो ये तो स्पर्शन इंद्रिय का विषय है फिर भी उसमें सारे अन्य गर्भित है, हवे पुण्य नु वर्णन करे छे त्रण भुवन ना जनों ने जे पूज्य छे, आहा हा एवा ऊपर कहा तेवा गुण ने लई ने ते वो त्रण भुवन ना अर्थात ऊर्ध्व मध्य ने अधोलोक एम त्रण लोक ना जनों ने पूज्य छे पूजवा लायक छे। आहा ગુણ વિશેષ વડે ભગવાન વીર પ્રભુ ત્રણ ભુવનના જનોને પૂજ્ય છે. બે વાત, એટલે બીજી વાત કરી. હવે ત્રીજી વાત, પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે. શું કીધું? કે અનંત જ્ઞાનાદિનું પૂર્ણ સ્વરૂપ એ તેમનું રાજ્ય છે. કેમ કે તેઓએ કેવળ જ્ઞાન વડે ત્રણ કાળ ત્રણ લોકને પ્રત્યક્ષ જાણી લીધા છે. આહાહા, પૂર્ણ જ્ઞાન એ એવું એમનું રાજ્ય છે કે એનો હુકમ એટલે એમની આજ્ઞા ફરે નહીં. અર્થાત કેવળ જ્ઞાનમાં જે જોયું છે તે જ થાય છે. આહાહા, હવે અહીંયા જરા ગડબડ માનવામાં આવે છે, એટલે સમજને મેં ભૂલ હોતી હૈ. તો કેવળ જ્ઞાનીને જાના હૈ એટલે હમકો વૈસા હિ કરના પડતા હૈ, એસા હૈ નહીં. ખ્યાલ મેં યહાં ક્યાં લિખા દેખા દેખો, આહાહા, પૂર્ણ જ્ઞાન એવું એમનું રાજ્ય છે કે એનો હુકમ આજ્ઞા ફરે નહીં. યાને વો આજ્ઞા કરતે ઓર હમકો ઉસકો બદલા નહીં સકતે, એસી બાત નહીં, ટાલ નહીં સકતે, એસી બાત નહીં હૈ. અર્થાત કેવળ જ્ઞાનમાં જે જોયું છે તે જ થાય છે. તો તે જ થાય છે કા અર્થ ક્યાં લેના, કે ઉન્હોને જાના હૈ ઇસલે હમકો કરના પડતા, એસા નહીં. આપકે એસા ઇસ તરહ સે આપકા પરિણમન હોના થા ઓર હોયેગા વો ઉન્હોને પહેલે જાના હૈ. હા હા, વહી વહી. દિન કે બાદ બાત એસી હોતી હૈ કે વો બાત વો દોનો કે લડકે લડકી કે દોનો કે માતા પિતા કો ખ્યાલ મે આ જાતી હૈ. ઓર એક દિન એસા આતા હૈ કે વો લડકે કા પિતા એસા કહેતા હૈ કે તુને ઉસ લડકી સે શાદી કરની હૈ. હા, આપકો કૈસા માલૂમ? અરે મેં તો બરસો સે જાનતા હું. ક્યા કહા ઉસને? મેં તો બરસો સે જાનતા હું. તબ ઉસને જાના ઇસલે તુમકો કરના પડા એસા થા ક્યા? યાને ઉસ લડકે કો વો તો જો કર રહા થા વો ઉન્હોને જાના થા. અબ વૈસા હમારા જો કુછ આગે હોના હૈ વો કેવલ જ્ઞાની ને પહેલે જાના હૈ, આજ નહીં, ઇસ પર્યાય મેં તુમ પેદા હોને કે પહેલે. લેકિન હમ તો એસા ડર જાતે, અરે ફિર હમારા પુરુષાર્થ ક્યા રહા, એસા ભટક જાતે હૈ. વો એસા સમજતે કે કોઈ નહીં જાનતા ઇસલે મેં કુછ ભી કર સકતા હું. અરે કુછ ભી નહીં કર સકેગા તું, જો હોગા વો ઉન્હોને જાના હૈ બસ. વો આપ કુછ ભી મતલબ ઉનકે જાનને સે આપકે જો પરિણમન મેં કોઈ ફરક પડને વાલા નહીં હૈ. વો નહીં ભી જાનતે તબ ભી વૈસે હોના થા, યાને માતા પિતા નહીં ભી જાનતે તબ ભી જો હોના થા હુઆ, જાનતે હૈ તબ ભી જો હોના થા સો હુઆ. ખ્યાલ મેં? તો ઇસ તરહ યહાં બતાતે હૈ કે અર્થાત કેવળ જ્ઞાનમાં જે જોયું છે તે જ થાય છે. આહાહા, પણ અહીં તો એમ પણ આશય છે કે પૂર્ણ જ્ઞાનથી તેઓ શોભિત છે, રાજ્યતિ ઇતિ શોભિતઃ આહ પૂર્ણ જ્ઞાન જેનું એક રાજ્ય છે એટલે કે પૂર્ણ જ્ઞાન એ જ એમની સત્તા છે આહા આવું પૂર્ણ સ્વરૂપ ભગવાનનું જેને જાણ્યું એ ન્યાલ થઈ જાય છે. દેખો ક્યા કહા ભગવાન કા સ્વરૂપ જિન્હોને ઇસ તરહ સે જાના હૈ કે વે કૈસે હૈ સર્વજ્ઞ હૈ વીતરાગ હૈ વગેરે વગેરે ઉનકે બારે મેં જાના તો સ્વરૂપ જાનને સે જાનને વાલે કા ન્યાલ હો જાયેગા યાને ક્યા હોગા હા યાને ઉસકો સમ્યક દર્શન હોગા. હમ આગે જાયેંગે ના 80 નંબર કી ગાથા વહી પઢેંગે કે જો અરંત કો દ્રવ્ય સે ગુણ સે પર્યાય સે જાનતે હૈ ઉનકા મોહ નષ્ટ હો જાતા. હા સર પ્રવચન સાર મે હા એ નિયમ સર ચલ રહે અભી તો હમ પ્રવચન સાર મે ઘૂમ રહે કોઈ વાત નહીં સબ જગહ એક હી વાત હૈ. ક્યા કહે રહે દેખો દેખો તો યહાં તો વો કહે રહે કે જો ભગવાન કે સ્વરૂપ કો જાનેગા આવું પૂર્ણ સ્વરૂપ ભગવાન નું જેને જાણ્યું એ ન્યાલ થઈ જાય છે યાને ઉસકો સમ્યક દર્શન હોગા તો આજ ને કલ મોક્ષ અવશ્ય પ્રાપ્ત કરેગા. હવે કહે છે દેવોનો સમાજ જેને નમે છે ત્રણ ભુવનના જનોને પૂજ્ય એ સમુચ્ચય વાત હતી. અહીં કહે છે પુણ્યના ફળવાળા જે દેવો છે તેનો સમાજ પણ અર્થાત ઘણા બધા દેવો જેને નમે છે એવા શ્રી વીર ભગવાન છે. અરે તેમની અસ્થિનો સ્વીકાર અર્થાત ભગવાનના ગુણની પૂર્ણતાનો અને પુણ્યની પૂર્ણતાનો સ્વીકાર જેને અંતરમાં થાય છે તેને અંદરમાં સમ્યક દર્શન પ્રકટ થાય છે. આલી ને ગોષ્ટ આ ગઈ ને વાત દેખો. અને તે ભગવાનને યથાર્થ વંદન કરે છે યાને જો સમ્યક દ્રષ્ટિ હૈ વહી ભગવાન કો યથાર્થ ત્યાં નમસ્કાર કરેગા. હા ઓર ઉનકે યાને ક્યા કહેતે હૈ ઉનકા જો સ્વ મે સ્થિરતા હૈ વહી સાચા વંદન હૈ વહી સાચા નમસ્કાર હૈ ઓર ફિર વો ભગવાન કો જો નમસ્કાર કરેંગે તો વો વ્યવહાર નમસ્કાર હૈ. ફિર ભી ઉનકો કહા ઉનકા સાચા હૈ ઓર હમારા સમજ લેના અભી. જન્મ વૃક્ષનું બીજ જેને નષ્ટ કર્યું છે જન્મરૂપી વૃક્ષ જેનાથી ફળે ફાળે ફાલે છે તે બીજાનો બીજ તે બીજનો સોરી 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 તે બીજનો એટલે ચાર ઘાતી કર્મનો ભગવાને સર્વથા નાશ કર્યો છે. અપૂર્વ અવસરમાં શ્રીમદે કહ્યું છે ને કે ભવના બીજ તણો આત્યંતિક નાશ જો આહાહા એ ભવનું બીજ ચાર ઘાતી કર્મો છે અને તેને ભગવાને બાળી ભસ્મ કરી દીધા છે. ભગવાનને હવે ભવ નથી ભગવાન જીતભવ છે. ભાઈ આ ભવ ભવના ભાવ માટે છે એમ જાણવું જોઈએ. વળી સમોસરણમાં જેનો નિવાસ છે જુઓ આ ટીકા રચાય છે ત્યારે વીર ભગવાન તો મોક્ષ પધાર્યા છે પણ વર્ધમાન તીર્થંકર ભગવાનની જયારે હૈયાતી હતી તે વખતે લક્ષમાં લઈને જેને કે ભગવાન સમોસરણમાં હમણાં વિરાજતા ન ક્યાં ગયો પણ વર્ધમાન તીર્થંકર ભગવાનની જયારે હયાતી હતી તે વખતે લક્ષમાં લઈને જાણે કે ભગવાન સમોસરણમાં હમણાં બિરાજતા ન હોય એવી શૈલીથી સ્તુતિ કરી છે. અને અભી સાક્ષાત ભગવાન સમોસરણ મેં બિરાજમાન હૈ એસા સમજ કર યાને એસા માન કર વે સ્તુતિ કર રહે. આહા ત્રિલોકનાથ ભગવાનનો સમોસરણમાં નિવાસ છે તો હવે તેમનામાં કોનો નિવાસ છે તો કહે છે કે કેવળ શ્રી જેનામાં વસે છે શ્રી અને લક્ષ્મી શ્રી અને વૈભવ જો ભી હૈ આહાહા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપી શ્રી લક્ષ્મી તેમનામાં વસે છે ભગવાન સમોસરણમાં વસે છે એ વ્યવહાર કહ્યો અને તેમનામાં કેવળ જ્ઞાન કેવળ દર્શન વસે છે એમ નિશ્ચય દર્શાવ્યો. આહા, બધે એવી જ શૈલી લીધી છે. આહા, કેવળ જ્ઞાન કેવળ દર્શન આદિ ચતુષ્ટય શક્તિરૂપે તો દરેક આત્મામાં ત્રિકાળ છે જ, પણ જેમને તે પૂર્ણ શક્તિનો વિકાસ કર્યો છે એવા ભગવાનના આત્મામાં તે કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપી લક્ષ્મી નિવાસ કરે છે. જ્યારે ભગવાન સમોસરણમાં નિવાસ કરે છે, આહા, આવા તે વીર જગતમાં જયવંત વર્તે છે એમ કહે છે. આહા, ભગવાન તો મોક્ષ પધાર્યા છે, છતાં તેઓ જયવંત વર્તે છે એટલે શું? એટલે કે જાણે તેઓ સમોસરણમાં આમ ને આમ તીર્થંકરપણે વિરાજે છે એમ કહે છે. સમોસરણમાં જેમનો નિવાસ છે એમ કહ્યું છે ને. વળી તેમને દિવ્યવાણી હતી, તેમને આ કહ્યું છે, આ કેવડીએ કહ્યું છે એમ કેવું છે ને? તો જેને વાણી હોય તે કહે ને. સિદ્ધને થોડી વાણી છે, માટે તેઓ જયવંત વર્તે છે એમ કહે છે. અર્થાત ભગવાન જયારે સમોસરણમાં વિરાજતા ત્યારે નિયમસાર એટલે મોક્ષ માર્ગ એમની વાણીમાં આવ્યો હતો, તેથી તેઓ જયવંત છે એમ કહે છે. પણ ભગવાન તો હમણાં મોક્ષ પધાર્યા છે, છતાં જયવંત વર્તે છે. ભાઈ, અમે તો જયારે દિવ્યધ્વની નીકળતી હતી તે વખતના ભગવાનને યાદ કરીને નમસ્કાર કરીએ છે, તેથી સમોસરણમાં દિવ્યવાણીના કહેનાર અને વિતરાગ પરમેશ્વર જયવંત જ વર્તે છે અને અમારા હૃદયમાં પણ તેઓ વિરાજે છે ને, માટે પણ જયવંત વર્તે છે. આહાહા, આવા તીર્થંકર અમારા જ્ઞાન હૃદયમાં વિરાજે છે અને તેથી એવી જ તેમને કહી છે તેવી જ વાણી અમારા હૃદયમાંથી નીકળશે. આવી વાત છે. આ પહેલી ગાથા પરનો શ્લોક થયો. વાત એસી હૈ કે આ કિસી ભી તરહ સે જો પદ્મપ્રભ મલધારી દેવ જો બાત કહેના ચાહતે હૈ વો કહેતે કે યે મેરી સ્વયં કી ખુદ કી અપની બાત નહીં હૈ, યે તો સાક્ષાત જિનેન્દ્ર ભગવાનને બતાઈ હોઈ, યાની કેવળી ઓર ઉનકે બાદ શ્રુત કેવલી ઓર ઉનકે બાદ જો આચાર્ય પરંપરા સે હુએ હૈ ઉનકે દ્વારા બતાઈ હુઈ બાત હી મેં આપકો કહેને વાલા હું, એસા વો બારંબાર કહેના ચાહતે હૈ. ગાથા દો.
સંસ્કૃત મને.
હા, ધોની મને.
મગ્ગો મગ્ગ ફલં તિય દ્વિહં જિન શાસને સમખાદં, મગ્ગો મોખૌ આઓ તસ્સ ફલં હોઇ નિર્વાણમ.
આપ સંસ્કૃત બોલેગે?
હા,
બોલો બોલ બોલ.
માર્ગો માર્ગ ફલમિતિ ચદ્વિવિધમ જિન શાસને સમાખ્યાતમ, માર્ગો મોક્ષોપાયઃ તસ્ય ફલમ ભવતિ નિર્વાણમ.
છે
માર્ગનો ને માર્ગ ફળનો કથન જિનવર શાસને, ત્યા માર્ગ મોક્ષોપાય છે ને માર્ગ ફળ નિર્વાણ છે.
અન્વયાર્થ માર્ગ માર્ગ ફલમ, માર્ગ અને માર્ગ ફળ ઇતિ ચ દ્વિવિધમ એમ બે પ્રકારનું જિન શાસને અને જિન શાસનમાં સમાખ્યાતમ કથન કરવામાં આવ્યું છે. ક્યા કહેતે હૈં ફિર સે મેં પડતા હું સંસ્કૃત છોડકર કેવલ ગુજરાતી. માર્ગ અને માર્ગ ફળ એમ બે પ્રકારનું જિન શાસનમાં કથન કરવામાં આવ્યું છે. માર્ગ મોક્ષોપાય, માર્ગ મોક્ષોપાય છે એટલે મોક્ષનો ઉપાય છે, અને તસ્ય ફલમ અને તેનું ફળ નિર્વાણમ ભવતી નિર્વાણ છે. શું કહ્યું? કે માર્ગ મોક્ષોપાય છે અને તેનું ફળ નિર્વાણ છે. ટીકા. આ મોક્ષ માર્ગ અને તેના ફળના સ્વરૂપ નિરૂપણની સૂચના તે બંનેના સ્વરૂપના નિરૂપણની પ્રસ્તાવના છે. કોની કોની? એક મોક્ષ માર્ગ બતાવશે અને મોક્ષ માર્ગનું ફળ પણ બતાવશે. તો મોક્ષ માર્ગ કા ફળ ક્યા હોગા? નિર્વાણ. હા, બહુ અચ્છા. અભી ક્યા કહેતે? સમ્યક દર્શન ધ્યાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. યે કહાં પડા થા? કોણ સે અધિકાર કા? હા હા, પહેલે અધિકાર કા પહેલા સૂત્ર હમને પડા થા. યે કોણ સે? તત્વાર સૂત્ર મે ના. તો તત્વાર સૂત્ર કા રચયિતા કોણ થા બેન? બોલો બોલો. બરાબર છે. ઉમા સ્વામી આચાર્ય. બહુ અચ્છા. અબ ક્યા કહેતે? દેખો, યે પહેલે હમ પઢે થે ના, વો ભૂલ નહીં જાના, ઇસલિયે પૂછ રહા હું. યે તો મામૂલી સી બાત હૈ, કહીં સમજો બાય ચાન્સ ભૂલ જાય તો યાદ હો જાયેગા આપને. ક્યા કહેતે હૈ? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે અને માર્ગ ફળ મુક્તિરૂપી સ્ત્રીના વિશાળ ભાલ પ્રદેશે શોભા એટલે અલંકાર રૂપ તિલકપણું છે. અર્થાત માર્ગ ફળ મુક્તિરૂપે સ્ત્રીને વરવું તે છે. આ રીતે ખરેખર માર્ગ અને માર્ગ ફળ એમ બે પ્રકારનું ચતુર્થ જ્ઞાનધારી એટલે મનપર્ય જ્ઞાનના ધરનારા પૂર્વાચાર્યોએ પરમ વિતરાગ સર્વજ્ઞના શાસનમાં કથન કર્યું છે. નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્યાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ સ્વાત્મોપલબ્ધિ એટલે નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ છે. દેખો યહાં ક્યા કહેતે હૈ કે યહ જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હૈ વહી હી કોણ સે પરમાત્મ તત્વ જો હૈ ઉસકે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર રૂપ વહ જો શુદ્ધ રત્નત્રયાત્મક જો માર્ગ હૈ વો કૈસા હૈ તો કહેતે હૈ પરમ નિરપેક્ષ હૈ યાને વો હોને મે કિસી પર કી અપેક્ષા નહીં હૈ ઇસલિયે વહ મોક્ષ કા ઉપાય હૈ. દેખો અપને કો મોક્ષ કી પ્રાપ્તિ કરની હો ઓર ઉસકે લિયે કિસી કે સામને હમે હાથ પસારના હો તો હમારા મોક્ષ પરાધીન હો ગયા ના, દૂસરે કે આધીન હો ગયા. ચલો અભી હમ યે નવું નંબર કા જો શ્લોક હૈ બાદ મે પઢતે, પહેલે ઉનકી ટીકા પઢ લેતે હૈ. छब्बीस नंबर पेज. मार्ग अने मार्ग फल ये टीका जो लिखी उसके ऊपर के यहां प्रवचन है और आगे पहले गाथात का प्रवचन है और फिर बाद में टीका का प्रवचन है. मार्ग अने मार्ग फल एम बे प्रकार नु जिन शासन में कथन करवामा आयु छे. आहा, मार्ग अने मार्ग फल અર્થાત મોક્ષનો માર્ગ અને મોક્ષ માર્ગનું ફળ મોક્ષ એમ બે પ્રકારનું કથન કરવામાં આવ્યું છે. ક્યાં? તો જિન શાસનમાં, ભગવાન જિનેશ્વર દેવના શાસનમાં. આહાહા, અનંતકાળથી વિતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વર જિનવરો તીર્થંકરો થતા આવ્યા છે તેમનું શાસન જિન શાસન છે. હા, જૈન પરમેશ્વર કે જેમનામાં પૂર્ણ જ્ઞાન દર્શનનો એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શનનો નિવાસ છે તેમના શાસનમાં આ બે પ્રકારની સમ્યક વાત છે. પણ એ જિન શાસન સિવાય બીજે ક્યાંય બેનું કથન હોય, યથાર્થ કથન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? દેવો ક્યાં કહેતે હૈ? અભી મેં થોડી સી બાત આપકો અન્ય બાત બતાતા હું તો ઇસકા વિશેષ મહત્વ આયેગા. કે હમારે કોઈ મિત્ર હૈ ઉનકે સાથ જૈન દર્શન કી બાત કરતે હૈ तो वो ऐसा हमसे बोलते हैं। ये वितरागता क्या है? वितरागता नाम का कोई शब्द ही हमारे धर्म में है नहीं। ये वितराग, ये टर्मिनोलॉजी हमारे लिए कोई हमें ज्ञात नहीं है। और ये वितरागता यानी हम तो खाली पुण्य पाप इसमें सोचते हैं और उसी के बारे में हम सारा जो कुछ प्रयत्न करते हैं, लेकिन ऐसा शुद्धोपयोग यानी वितरागता कोई ऐसी चीज हो ये तो हमें मालूम तक नहीं था। और ये ऐसा क्या कह रहे हैं यहां पर ये कह रहे हैं कि जो निश्चय रत्नत्रय जो है यानी वितरागता की शुरुआत जहां से होती है और मोक्ष जो है यानी वितरागता की परिपूर्णता जिसके साथ है, ऐसी बात जो है उसका यथार्थ कथन अन्य कहीं नहीं मिलेगा। उसकी बात तो करेंगे कि हम आपको मोक्ष ले जाएंगे, क्या और कहेंगे कुछ, हम आपको जन्नत ले जाएंगे, स्वर्ग में ले जाएंगे, बस जन्नत में नहीं ले जाएंगे या और कहीं भी वैकुंठ ले जाएंगे, कुछ भी बात करेंगे, लेकिन मोक्ष वाली जो बात है और वो मोक्ष यानी वहां सारे क्या बोलते हैं कि पंचेंद्रिय विषयों की पूरी परिणता वहां सब सारी चीजें मिलती है, ऐसा मोक्ष मानते हैं वो। हाँ सर, कुछ तो भी दिव्य ध्वनि खिरी नहीं, बात ऐसी है, लेकिन यहां तो कहते हैं कि वहां कुछ नहीं है, खाने पीने की कोई बात नहीं है, वहां तो पंचेंद्रिय के विषयों का भोग ही नहीं है। अरे वो तो महा दुख है, उससे भी जो अतीन्द्रिय आनंद अतीन्द्रिय सुख जो है उसकी वहां परिपूर्णता है, वह तो वहां परिपूर्ण रीति से उपलब्ध है। अब ऐसा हम देखेंगे तो हम समझ आ रहे हैं मोक्ष वो ऊपर, वहां सुख है क्या, तो हम ऊपर देखने को चालू करते हैं, तो ऐसा है नहीं है। ये बंधन यहां है तो मोक्ष भी यहां होगा, दुख यहां है तो सुख भी यहां होगा, लेकिन हमारे मोक्ष में बहुत सुख है, अरे अच्छा हमको जाना चाहिए, एवरेस्ट पे चढ़ते हैं, शिखर जी में चढ़ते हैं, वैसा मोक्ष भी हम चढ़ के जाएंगे। अरे ऐसा नहीं है भाई, मोक्ष तो तेरे ये इधर ही है, बस तेरी एक पर्याय है वह, और जब वह पर्याय तू प्राप्त करेगा तो अतीन्द्रिय सुख का वेदन तेरे को अनंत काल तक मिलेगा। ख्याल में तो यहां कहते हैं कि ये जो दोनों बातें हैं मोक्ष मार्ग अने तेनु फल ए बीजे क्याय नथी, यथार्थ कथन तेनु क्याय नथी। ख्याल में तो ये जो यथार्थ बात है वो भाई आपकी क्यों यथार्थ बात, हम कहे तो हमारी गलत और आप कहे तो आपकी सही, ये कैसा, ये अन्याय है, ये तो आप पक्षपाती हो, ऐसा कहते हैं। भाई पक्षपाती नहीं, वो कहने वाले कौन है? हा? कहने वाले हमारे जो भगवान है वे तो सर्वज्ञ है, तो आपके भगवान सर्वज्ञ? हाँ हाँ बिल्कुल, हमारे भगवान भी सर्वज्ञ है। अच्छा तो हमारे भगवान वितराग है, आपके? गड़बड़ी हो गई, क्या हो गया, वांदा हो गया क्योंकि वे तो काम क्रोध मोह माया में अटके हुए हैं, उसी से परिपूर्ण है, समझो ना। तो वितरागता जब तक नहीं आती है, सर्वज्ञता नहीं आएगी, और जब तक अज्ञान है मोह है तब तक साची बात कभी उस जीव से हमें सुनने को ही नहीं मिलेगी। अब दूसरी तरह से देखें, जो स्वयं दुखी है राग द्वेष मोह के कारण, इच्छा के कारण जो स्वयं दुखी है, वो अन्य को सुखी बनाए, ये कहां से होगा? लेकिन हम तो इतने अच्छे हैं ना, हमारा भला कुछ भी होवे, लेकिन हमारे शिष्यों का तो ख्याल है ये सारी गड़बड़ी है। इसलिए यहां क्या लिखा, देखो कि देखो यहां सुन लिखी जो पहली जो पहला पैराग्राफ है ना बड़ा, तो नीचे से दूसरे पन ए जिन शासन सिवाय केमा के शासन वा बे प्रकारनी सम्यक वाच्य कई बे प्रकारनी के मोक्ष मार्ग आने ते मोक्ष मार्ग नु फल एम बे प्रकार नु कथन ए जिन शासन सिवा बीजे क्याय यथार्थ कथन एनु हो ही सके नहीं नहीं नहीं। हमको तो तुम ही अपना ही सच्चा बोलते हो, अपना ही सच्चा बोलते हो, हम तो सारे धर्मों का अभ्यास करेंगे और बाद में नक्की करेंगे कि भाई कौन साचा और कौन झूठा। तो उसको कहते हैं पहले ये तो समझ क्यों लिखा किसने है, कहने वाले कैसे हैं। अगर वो निकष तेरे हाथ में आ जाए तो तुझे समझेगा कि अन्य में कितना दम है। लेकिन वो तो ऐसा नहीं, हम तो उसको भी पढ़ेंगे और पढ़ते पढ़ते पड़ जाएंगे, मतलब गिर जाएंगे, मर जाएंगे निर्णय करने के पहले। क्योंकि दिन ब दिन पंचम काल बढ़ रहा है ना, तो जीव का आयु की लंबाई जो है, आयु का आयाम वो कमती होते जा रहे हैं। क्या पता कौन कब खत्म हो जाएगा। यानी ये मूल जो बात है वह मूल बात हमारे ख्याल में नहीं आती है, इसलिए मन में शंका कुशंका निकलती कि भाई हम इसको देखे या उसको, इसको जाने। अभी कब का कौन बोला था आज, हम इधर भी जाते हैं, हम उधर भी जाते हैं, हम तो सब जगह जाते हैं। कौन किसको रोके भाई, जहां जाना है। 84 लाख अवतार अभी आया ना इसके पहले में, अब क्या करें, किसको कहां भेजे हम, जिसको जहां जाना है वो जाए। आज ही किसी ने बात की थी मेरे ख्याल से, चलो ठीक है। तो यहां जो क्या कहा कि ए बीजे क्या बेनु यथार्थ कथन हो ही सके नहीं, कथन भले होवे लेकिन वो यथार्थ नहीं होगा, ये बात नक्की करना। समाख्यातम एम शब्द छे ने, सम प्लस आख्यातम एटले सम्यक प्रकारे कथन करवामां आव्युं छे। आहा भगवान ना शासन मां एटले जिन शासन विषय ए बे प्रकारनुं साचुं, जिन शासन विषय ए प्रकारनुं साचुं अर्थात सम्यक प्रकारे जेवो मार्ग छे ने जेवो मार्गनुं फल छे तेवुं ज कथन करवामां आव्युं छे एम कहे छे। त्या मार्ग मोक्षोपाय छे अने तेनुं फल निर्वाण छे। जोयुं मार्ग मोक्षोपाय एटले आत्माना मोक्षनुं कारण ते मार्ग छे अने मार्गनुं फल निर्वाण एटले मोक्ष छे। आहा आ बेनी मार्ग ने मार्ग फळनी सम्यक प्रकारे व्याख्या जे क्यांय होय तो जिन शासन विषय कहेवामां आवी छे बीजे नहीं। समझाणो काय, अपना मोक्ष हो गया अभी टाइम का।
जावाणी के ज्ञान ते सुझे लोकालो सोवाणी मस्तकणमो सदा देतो।
मम्मी जी आप बोलेगी नमोकार मंत्र।
बोलो जिनवानी माता की।